પછી લાલા જયારે કૃપા દ્રષ્ટિ કરી છે, સુખદેવજી મહારાજ થી પરીક્ષિત દોરડા ને ગાંઠ લાગી છે. માં યશોદાજી ઘરકામમાં લાગી ગયા. આ બાજુ માં ઘરકામમાં જયારે લાગ્યા છે, લાલો ધીમે 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 કરતા દોરડા હેરવતા હેરવતા હેઠો બેસી ગયો. દોરડા ઢીલા પડી ગયા, હેઠો બેસીને આમ ગોઠવણે ભરે હાલવા માંડ્યો. પેલો ખાંડણ પડ્યો આડો, લાલો તો આમ ખેંચતો ખેંચતો ઉપડ્યો. ફળી બે વૃક્ષા છે અમલા અર્જુનના, બે ખાંડણ ભરાણો. લાલે જે માર્યો આંચકો, બે વૃક્ષો મૂળે સહિત ઉખડી ગયા છે. અને સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, ઉખડેલા બંને વૃક્ષમાંથી બે દિવ્ય પુરુષો પ્રગટ્યા છે. લાલાને ત્રિણારિંદમાં ઝૂક્યા છે, પ્રાર્થના કરી છે, આપ અમારા પર કૃપા દ્રષ્ટિ કરો, અમારી મુક્તિ થાય, અમારી પર એવી કૃપા દ્રષ્ટિ કરો, અખંડ અમને તમારી સ્મૃતિ રહે. ભગવાને તથાસ્તુ કીધું છે. બંને દિવ્ય પુરુષો પોતાને સ્થાને ગયા છે. પરીક્ષિતે પ્રશ્ન કર્યો છે, ગુરુદેવ બંને દિવ્ય પુરુષ હતા કોણ? શા માટે વૃક્ષ યોનિને પામ્યા હતા? અને એ વખતે સુખદેવજી મહારાજ બોલ્યા, પરીક્ષિત સાંભળ, આ બંને કુબેરના પુત્ર હતા. એકનું નામ નલકુબેર હતું, બીજાનું નામ મણિગ્રીવ હતું. એક દાડો બંને મંદાકિનીને કિનારે વારુણી મદિરાનું પાન કરીને શરીરનું ભાન ભૂલ્યા, નગ્ન બનીને વેશ્યાઓની સાથે ગમન કરતા હતા. અને એ વખતે નારદજી ત્યાં આવ્યા છે, તેમ છતાંય નારદજીની પણ મર્યાદા રાખી નથી. નારદજી ક્રોધાયમાન બન્યા છે. એ પાપીઓ, આ ધનથી તમે મદોન્મત બન્યા છો, મારી જેવો સાધુ પુરુષ તમારી સામે ઉભો છે, તેમ છતાં તમે મર્યાદા નથી રાખતા, માટે જાઓ, મારો શાપ છે, તમે જળ યોનિ પામી જાઓ. નારદજી શાપ આપ્યો ને ત્યારે બંનેને પ્રસાદ આપ થયો છે. નારદજીને વિનંતી કરી, કોઈ પણ સંજોગે મને આ શાપ થકી મુક્ત કરો. નારદજી આખી મુક્તિ આપી છે કે જાઓ, હું તમને માફી આપું છું, પણ શાપ તો મિથ્યા નહીં થાય, પણ મારા શાપમાંથી મુક્ત કરાવવા માટે કૃષ્ણ આવશે અને તમારી મુક્તિ થશે. તે દાડે ફરીવાર તમે તમારા સ્થાનને પામશો. સુખદેવજી મહારાજ પરીક્ષિત આ બંનેની પ્રભુએ મુક્તિ કરી છે. ત્યાર પછી સમય વ્યતીત થવા લાગ્યો. ગોકુળની અંદર એક ફળ અને ફૂલને વેચનારી નારી રહી છે. એના મનમાં કાયમ સંકલ્પ થઈ રાખે, ગોપીઓનું માખણ કૃષ્ણ ખાય છે, મારે કૃષ્ણને ફળ આપવા છે. એ ફળ આપવા માટે જે આવે તો ગોપીઓને પાસે ન જવા દે, એમ કે મારણ તો આવીશ ને મારો લાલો અભડાય. અને કાયમ સંકલ્પ થઈ રાખે, મારી હાથની વસ્તુ લાલો શું નહીં સ્વીકારે. એક દાડો બરાબર મોકો મળી ગયો. 12:30 વાગ્યાનો બપોરનો સુમાર થયો છે. બધી ગોપીઓ ઘરકામમાં જમણવારમાં રોકાણે છે. એ જ વખતે આ માળેન દોડતી દોડતી લાલાને ઘરની બાજુમાં નીકળી છે અને બોલી છે, કોઈને ફળ લેવા, કોઈને ફૂલ લેવા. લાલો સાંભળી ગયો છે. લાલો દોડતો દોડતો ઘરની બહાર નીકળ્યો છે. ઘરની બહાર નીકળી લાલાએ કીધું છે, મને આપો, બોલો શું કિંમતમાં આપશો? પેલી નારીએ કીધું, મારે કશું જ નથી જોતો, તમે લઈ જાઓ, બસ મારે કાંઈ નથી. લાલાએ ખેસ પોતાનો જયારે પાથર્યો છે ને ત્યારે આખો ટોપલો અંદર ઠલવી દીધો. ભક્તજનો, ગરીબનું હૃદય ઓળખવું બહુ કઠિન છે. હું ઘણી ફેરી સંતોને એવું કહું છું કે ભગવાનના ગરીબ ભક્તને કાયમ રાજી રાખવા એનું અનુસંધાન કોઈ દી ચૂકવું નહીં. એમ પધરાવણીમાં ગયા હોય ને ત્યારે બહુ અનુસંધાન રાખવું પડે. પધરાવણીમાં કોઈ ધનાઢ્યનું ઘર રહી જાય ને તો બહુ વાંધો ન આવે. મોટા માણસનું ઘર બાકી રહી ગયું હોય પધરાવણીમાં તો વાંધો નહીં, પણ ગરીબનું ઘર ન બાકી રખાય. આર્થિક રીતે જે નબળા એમનું ઘર જો બાકી રહી ગયું તેના મનમાં શું થાય ખબર? સ્વામી દીદા મોટા કહેવાય, આપણી ઘેર ક્યાંથી આવે એમ. એને તરત એવો સંકલ્પ ઉઠે, પહેલા નહીં ઉઠે. અને એને ભાવના પણ એટલી હોય કે આપણા ઘરમાં જો પગલા થાય, આપણે ગરીબની ઘેરે બીજું તો કોણ આવે એમ. અને બીજાને આપણે લાવી કેમ શકીએ? આપણે પૂજ્યપાદ આચાર્ય મારે લાવવા હોય તો આપણે કેમ લાવી શકીએ? સંતોને શેખથી તેડાવતા આપણે કેમ તેડાવી શકીએ? અહીં આવ્યા છીએ, સહજ આપણને લાભ મળનારો હોય અને આપણે મળી જાય કેવું સારું હોય. અને એને જો લાભ ન મળે અને જો રહી જાય તો ખરેખર એનું હૃદય કાયમ વલવલતું રહે, કાયમ વલવલતું રહે. એટલે જેમની નાની સ્થિતિ છે એ ભક્તનો તો પહેલું અનુસંધાન રાખવું પડે. કારણ કે નાનક મોટી તે બધી આ લોકની છે. ભગવાન સ્વામિનારાયણની દ્રષ્ટિમાં તો કોઈ નાનો જ નથી. બહુ સાચું કોઈ ભક્ત જ નહીં. ભગવાન સ્વામિનારાયણ આપણને મળ્યા છે સભાની અંદર બેઠેલા બધા જ ભક્તોને કોઈને કોઈ ઉપાસ્ય દેવો છે, એમની ઉપાસના કર્યા છે. ભગવાનના આપણે સંતાનો છીએ માટે રંક નથી. નાનો મોટો તો આ દુનિયાને છે, આપણે તો અમીર છીએ, અમીર ભગવાનના આશ્રિત છીએ. આપણો બાપ ભગવાન છે, આપણે એના લાડીલા સંતાનો છીએ, માટે ગરીબ નથી, કંગાલ નથી, કદી મનમાં કંગાલ પણ માનશો નહીં. આ દુનિયાનું સુખ અને સંપત્તિ તો 5 વર્ષ, 50 60 વર્ષ છે. આપણે તો નિત્ય સુખના ભોગતા બનનારા છીએ, માટે બસ મોજમાં રહેજો, આનંદમાં રહેજો. શબરી પાસે એવી કોઈ મિલકત નહોતી, હાથમાંડો બંગલો નહોતો, ચોમાસામાં ટપક ટપક પાણી ટપકી ઝૂંપડી હતી કહો, અને ઝૂંપડીની અંદર કોઠા બોરા સિવાય કશું નહોતું. તો પરમાત્મા એને ત્યાં કોઠા બોરા ખાવા ગયા છે. ભક્તજનો, રામાયણમાં એવો કોઈ ઉલ્લેખ નથી, પરંતુ તુલસીકૃત રામાયણ યા તો વાલ્મીકિ રામાયણની અંદર ઉલ્લેખ નથી, પણ સંતો પરંપરામાં એક વાત બહુ અદભુત બતાવે છે કે પ્રભુ રાઘવ જ્યારે શબરીના આશ્રમમાં ગયા છે ને ઝૂંપડીમાં ગયા છે, શબરી ગાંડી બની છે, પ્રેમમગ્ન બની છે, અને પરમાત્માને જ્યારે બોર આપવા માંડી, શબરી આમ 2-4 ટોપલીઓ રાખી છે બોરની, શબરીનો સંકલ્પ થયો હશે. બોર વીણ્યા ત્યારે તેને ચાખ્યા હતા, પણ વળી મનમાં એમ થયું હવે ખાટા નહીં થાય ને, એટલે છબડીમાંથી એકાદ બોર ચાખી લઈ અને એમ લાગે બરાબર મીઠા થઈ, પરમાત્માને આપે અને ભગવાનના હાથમાં આપે, અને ભગવાન થોડાને લક્ષ્મણજીના હાથમાં આપે. ભગવાન બોર ખાતા જાય ને વખાણતા જાય, પણ લક્ષ્મણજીને પરંપરામાં સંતન કે થોડી સુગ ચડી કે આ ભીલડીના હેઠા બોર તે ખવાય આપણે, અને લક્ષ્મણજી બોરને ખાય નહીં, અને જરાક મોઢું ફેરવી અને દૂર ઘા કરી દે. ભગવાન લક્ષ્મણજીને પૂછે, લખવાન બોર કેવા? અરે પ્રભુ, બહુ મીઠા છે, બહુ મધુર બોર છે, ખાય નહીં અને વખાણ કરે. ભગવાનને બધી વાતની ખબર, મનમાં દુઃખ થયું, મારા એક મહાન આ પ્રેમીલા ભક્તના આ જ પ્રસાદનું અપમાન કરે છે લખન. અને ત્યાર પછી તો પ્રભુ ત્યાંથી જતા રહ્યા, પણ સંતોએ નોંધ લીધી કે લંકામાં જ્યારે યુદ્ધ થયું ત્યારે તાકાત નહોતી મેઘનાદની કે લખનને સાંગ મારી શકે, પણ લખનને સાંગ વાગ્યાનું કોઈ જો કારણ હોય તો એને ભગવાનના ભક્તની પ્રત્યે જરાક અણગમો પ્રગટ્યો હતો. એ અણગમાને અવલંબને કરી એની ભક્તિમાં એટલી કચાશ રહી, અને હું શ્રેષ્ઠ છું, આ ભીલડી છે, આ એની જે ભાવના રહી, એ અહમ ભાવનાને તોડવા માટે સાંગ વાગી હતી. લખનને નહોતી વાગી, અને અહમ ભાવને વાગી. અને જ્યારે લક્ષ્મણજી ઘાયલ થયા, પેલા વૈદ્યને બોલાવ્યા અને એમ કીધું કે તમે સંજીવની ઔષધિ લાવો, સંજીવની ઔષધિ લાવો તો લખન બેઠા થાય. અને સંજીવની ઔષધિ લેવા માટે હનુમાનજી ગયા. ઔષધિમાં અસુર રૂપ ધારણ કર્યું, બધી ઔષધિ એવી દેખાય એવું જ્યારે કહ્યું, ઝગમગતી દેખાણી, ત્યારે આખો પહાડ ઉપાડ્યો, અને પહાડ લઈને ફરી વાર જ્યારે લંકા જતા હોય, અને અયોધ્યા ઉપરથી જ્યારે પસાર થયા ત્યારે ભરતજીના મનમાં એમ થયું, કોઈ અસુર જેતો લાગે છે, મારા રામને વિઘ્ન કરશે. અને ભરતજી એ જ વખતે નિશાન તાક્યું અને હનુમાનજીને પૃથ્વી પર જ્યારે નાખ્યા છે, રામ રામ કરતા ભરતજી નીચે આવ્યા, હનુમાનજી નીચે આવ્યા, અયોધ્યાવાસી તમામને ખબર પડી ગઈ, તમામ અયોધ્યાવાસીઓ પણ હાજર થઈ ગયા, અને ઉર્મિલાજી પણ એ સમયે આવ્યા છે. અને લખન ઘાયલ છે આ સમાચાર મળતાની સાથે તમામ નર નારીઓ રડવા લાગ્યા છે. લખન સિરિયસ છે આ સમાચાર મળતા કૌશલ્યાજી રડ્યા છે, સુમિત્રાજી રડ્યા છે, પણ ઉર્મિલાજી એક ખડખડાટ હસેલા, ખડખડાટ હસેલા. આ જોઈ કૌશલ્યાજી પ્રશ્ન કર્યો છે, અરે દેવી, તમારું પતિ જ્યારે આજે ઘાયલ સ્થિતિમાં છે, તમારું સૌભાગ્ય ભૂસાવાની તૈયારીમાં છે, ત્યારે તમને હસવું આવે છે? ત્યારે ઉર્મિલાજી બોલ્યા છે, માફ કરજો, હમણાં તમે જયારે હનુમાનજીને પૂછતા હતા, અયોધ્યાથી ગયેલા પ્રભુ રાઘવ અને માં જાનકી કેમ છે, અત્યારે યુદ્ધ ચાલે છે, યુદ્ધની અંદર કેવું પરિણામ આવે છે, હનુમાનજી એવું કહેતા હતા યુદ્ધ સાંજ સુધી થાય છે,
સાંજ થતા હજારો વાંદર દળ મરાય છે, પણ રામ જયારે યુદ્ધના મેદાનમાં હાજર થાય અને વાંદર દળ ઉપર જયારે દ્રષ્ટિ નાખે છે ત્યારે મરેલા વાંદર તમામ જીવંત બની જાય છે. અને આજ લખન ઘાયલ બન્યા છે અને પ્રભુની ગોદમાં લખન સૂતા છે, પ્રભુની આંખોના આંસુડા એની ઉપર પડે છે, અને તેમ છતાંય લખન જીવંત નથી થતા, બેઠા નથી થતા. એવું હનુમાનજી કહે છે, સાંભળીને મને હસવું ન આવે, કે વાંદર દળ ઉપર ખાલી દ્રષ્ટિ નાખે અને વાંદર દળ બેઠું થઈ જાય, અને આજ મારું સૌભાગ્ય પ્રભુ રાઘવની ગોદમાં સૂતું છે, એની માથે પ્રભુ રાઘવના આંસુ પડે, અને તેમ છતાંય મારું સૌભાગ્ય બેઠું ન થાય. આ તમને હાસ્યપ્રદ પ્રસંગ નથી લાગતો? કૌશલ્યાજીને વિચારથી વાત સાચી છે. ઉર્મિલાજીને કીધું, પણ દેવી, પણ આવું ભીનું કેમ હશે? અને ત્યારે ઉર્મિલાજીએ સમાધાન કર્યું છે. ઉર્મિલાજીની કોઈ સામાન્ય સ્થિતિ નહોતી. ઉર્મિલાજીએ કીધું છે, સાંભળો બા, પ્રભુ રાઘવ અને મારા પતિ જ્યારે શબરીના આશ્રમમાં ગયા અને શબરીએ જ્યારે બોર આપ્યા છે, મારા સૌભાગ્યને શંકા ગઈ અને શંકા જતાની સાથે એને બોર ફેંકી દીધા છે, અને જે બોર ફેંક્યા એમાંથી જ આ સંજીવની ઔષધિ પ્રગતિ છે. આ ઔષધિને ત્યાં લઈ જવામાં જ્યારે આવશે, અને મારા પતિએ ભગવાનના એક ભક્તનો થોડો અપરાધ કર્યો, અહમ ભાવ એટલો આવ્યો એટલે એને સાંગ વાગી છે, એના ઉપર ઔષધિ જ્યારે લાગશે ને ત્યારે ફરી વારી બેઠા થશે. ભગવાનના ભક્તની કેટલી મહાનતા છે વાલા ભક્તો! ભગવાનના ભક્તની જો આટલી મહાનતા હોય, આમ ઘણી ફેરી આપણને આશ્ચર્ય લાગે કે સારા સારા જ્ઞાની લોકો ભૂલો કેમ કરતા હશે. ભગવાનના ભક્તનો દ્રોહ કરે ને જો આટલું ફળ ભોગવવું પડે. ભગવાન સ્વામિનારાયણ પણ વચનામૃતમાં લખ્યું, ગરીબ બ્રાહ્મણ ભગવાન અને ભગવાનના ભક્તનો જો દ્રોહ કરે તો મહારાજ કેનું કોઈ પ્રાયશ્ચિત નથી. એવું તત્વ હોય સંપ્રદાયમાં મને તો એક જ દેખાય છે. ભગવાન સ્વામિનારાયણ સ્થાને બિરાજમાન પૂજ્યપાદ આચાર્યજી મહારાજ, એની અંદર ચારે ગુણ તમને દેખાશે. ભગવાનનો દ્રોહ, ભગવાન સ્વામિનારાયણ કે મારું અપાર સ્વરૂપ છે, એનો દ્રોહી મારો દ્રોહ છે. એક આચાર્ય મહારાજ જો આપણા જીવનમાં નારાજ થઈ જાય, ચારે નો દ્રોહ લાગી જાય. ભગવાન સ્વામિનારાયણ નું અપાર સ્વરૂપ, માટે ભગવાન સાક્ષાત ભગવાનના એકાંતિક ભક્ત છે, પરમ એકાંતિક ભક્ત છે, એને દુભવાથી ભગવાનના ભક્ત દુભાય. સર્વરિયા બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મા છે, એને દુભવવાથી બ્રાહ્મણ દુભાય. અને ભગવાન સ્વામિનારાયણ કે અમારું આ ધર્મ કું ભોળું છે, ગરીબ છે, ભલા થઈને કોઈ આને ભોળવશો નહીં, આને કોઈ છેતરી જશો નહીં, ગરીબ પણ છે, એને એક જો નારાજ કરવામાં આવે તો ચારેય નારાજ થઈ જાય. માટે ભગવાનના ભક્તો જીવન પર્યંત એવું અનુસંધાન રાખે, રાજી કરી શકે એટલા કરી લેવા, કદાચ રાજી ન કરી શકીએ તો નારાજ તો ન જ કરવા. પરમાત્મા તો ભાવને આધીન, શબરીના બોરને પ્રભુ જેમ્યા છે. અને સત્સંગનો ઇતિહાસ બોલે જીવન ભક્તના મઠના રોટલાને ભગવાન સ્વામિનારાયણ જેમ્યા છે. બીજા હજારો ભક્તજનો અનેક પ્રકારના પકવાનોને આપનારા હતા, ભગવાન શ્રીહરિએ નથી સ્વીકાર્યા, જીવન ભક્તના મઠના રોટલાને ખાધો છે. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, ભગવાન આજ આ માળીની નારીના ભાવને જોઈને તમામ ફળને સ્વીકાર્યા છે, અને એના બદલામાં એને કીધું, તમે થોડુંક કંઈક લો, એમ કહી પેલી જ્યારે સુંગલો ધર્યો છે ને ત્યારે આખો સુંગલો સોના મોરનો ભરી દીધો છે. જીવાત્મા જે વળતર આપે ને વિચારી વિચારીને આપે. આ લોકો બોર્ડ લગાડે છે, અમારી બેંક આટલું વળતર આપશે, આટલા ટકા વળતર આપશે, આટલા વર્ષમાં ડબલ થશે, પણ આમ સતત કેલ્ક્યુલેટર માંડીને બેઠા હોય, લખે ને કે રૂપિયો વધારાનો વયો જાય, સમજાય છે, સતત કેલ્ક્યુલેટર ચાલુ જ હોય. આમ 14% નું વળતર 14.5% કદી ન થાય, લો ભૂલમાં ન અપાય જવાય. માપી માપીને આપશે, જીવ આપશે માપી માપીને આપશે, ને પરમાત્મા જયારે આપવા બેસશે ને ત્યારે અમાપ આપી બેસશે, આપણી લાયકાત કરતા અનેક ગણો અધિક આપશે, આપણી લાયકાત કરતા અનેક ગણો અધિક આપશે. પરમાત્માને જેને રીઝવા છે એને કશું કરવાનું બાકી નથી રહ્યું, પણ વાત મનાવી બહુ કઠણ, બહુ કઠિન કામ છે. ભગવાન સ્વામિનારાયણ કાર્યાણ એમ બિરાજતા હતા ત્યારે પીપળાણાથી નરસિંહ ભગત આવ્યા. ભગવાન શ્રીહરિને કે મહારાજ, મારા સંતોને હરિભક્તોને રસોઈ આપીશ, કે મહારાજ કે ભલે વાંધો નહીં આપો. મહારાજ મોતૈયાની અને જલેબી રસોઈ આપી છે. મહારાજ કે ભલે. પેલા આ કીધી ને પછી મહારાજ કહે, ભગત તમારે રસોઈ આપી છે કે અમે કહી એમ કરવું છે કે? મહારાજ કે, મહારાજ તમે શું કહો? ત્યારે મહારાજ કે, ગઢપુરનું મંદિર બંધાય છે, કડિયાના પગાર ચડી ગયા છે, માટે અમે તો તમને એમ કહીએ છીએ રસોઈ આપવાના બદલે 300 રૂપિયા જો આપી દો તો કડિયાનો પગાર ચૂકવી દઈએ. ફક્ત આમાંથી તમને એમ શંકા કોઈને થઈ જાય કે ભગવાન હતા અને કડિયાના પગાર ચડી જતા હતા, એ તો પોતે પુરુષોત્તમ છે, ધારે તો જમીનમાંથી મંદિરો સોનાના બારે કાઢે. પરંતુ એવી લીલા એટલા માટે કરી ગયા કે પાછળથી બીજા હજારો મંદિરો બંધાવવાના હોય, મંદિરની અંદર ક્યારેક તૂટો પડી જાય ત્યારે કોઈની શંકા ન પડી જાય કે હા ભગવાનનું કામ છે ને આમ કેમ થાય. એ કાંઈ હિંમત રાખતો રહે, ભગવાન બંધાવતા ત્યારે આમ તો થતું જ હતું, એ બળમાં રહે અને સારા રૂડા કાર્યો કરતા રહે એટલે ભગવાન ખુદ એવી લીલા કરે. નરસિંહ વિપ્રને કીધું છે કે તમે 300 રૂપિયા જો આપો ને તો કડિયાનો પગાર ચૂકવી દઈએ. માટે કોઈ મંદિર બંધાવતા હોય રૂપિયા ખૂટી જાય અને કડિયાના પગાર ચડી જાય તો ચિંતા ન કરવી, તે દાડે આમ જ હાલતું હતું. અમારે ઘણી ફેરી સંતો કહે, હમણાં ખલાસ થઈ ગયા, કોઈ ચિંતા નહીં કરો, તે દાડે આમ જ ઉત્તમ, તારે જીક બોલાઈ જાય મહારાજને આગળ રાખીને. સુખદેવજી મહારાજ જે સિદ્ધાંતને સમજાય એ સિદ્ધાંત તમને અહીંયા જોવા મળશે. મહારાજે એમ કીધું કે તમે 300 રૂપિયા જો આપો ને તો કડિયાનો પગાર ચૂકવી દઈએ. નરસિંહ ભક્ત કે, મહારાજ પણ મારે તો લાડુની ને જલેબી રસોઈ આપવી છે. મહારાજ કે, પગાર આપો, 300 રૂપિયા આપો, પગાર ચૂકવા જાય. પણ એકના બે ન થયા, એકના 2000 ન થયા ને ત્યારે મહારાજ ખીજાણા. મહારાજ કહે, અમારે તમારી રસોઈ નથી જતી ને તમારા રૂપિયા નથી જોતા, જાઓ જવા દો. અને ભગતને લાગ્યું ખોટું, ભગત તો હાલતા થઈ ગયા. ત્યાં મુક્તાનંદ સામે હામા મળ્યા, મુક્તાનંદ સ્વામી સામે મળી અને નરસિંહ ભગતને કીધું, ભગત ઘડીકમાં ક્યાં ઉપડ્યા, હમણાં જ આવ્યા હતા ને? ત્યારે મુક્તાનંદ સ્વામીને કહે છે, સ્વામી મહારાજને રસોઈ આપવા આવ્યો હતો, કે સંતો રસોઈ આપવા આવ્યો હતો, કે મહારાજે તો રસોઈને ના પાડી ને મને કહે 300 રૂપિયા આપી દે, પેલા કડિયાનો પગાર ચૂકવવા છે. હું કાંઈ કડિયાના પગાર ચૂકવવા આવ્યો હતો? સ્વામી પ્રશ્ન કર્યો, ભગત હું કામ તમારે રસોઈ આપી હતી? તો રસોઈ આપીએ જ ને, રસોઈ આપીએ તો ભગવાન રાજી થાય અને બધા ભગવાનના સંતો રાજી થાય. ત્યારે સ્વામી કે, ભગત ભગવાન રસોઈ આપીએ રાજી હોય તો રસોઈ અપાય, અને ભગવાન આજ તમારી પાસેથી કડિયાના પગાર ચૂકવા આવીને રાજી હોય તો કડિયાનો પગાર ચૂકવવા તમને વાંધો હું? સ્વામી એવું સરસ સમજાયું. પેલા ભગતને આપડી ગઈ. સ્વામીને કે, સ્વામી સારું થયું તમે હામા મળ્યા, નહીં તો હું તો સંકલ્પ કરીને ગયો હતો કે જિંદગીમાં સ્વામિનારાયણને દર્શન ન આવું, પીપલાણા બેઠો બેઠો સ્વામિનારાયણનું ભજન કરીશ પણ એના દર્શને નહીં આવું. એમ જીવની રમત તો જુઓ, જીવની પ્રકૃતિ તો જુઓ, પીપલાણા બેઠા બેઠા સ્વામિનારાયણ સ્વામિનારાયણનું ભજન કરીશ પણ જિંદગીમાં દર્શન નહીં આવું, આવો સંકલ્પ કરી નીકળ્યો હતો. પણ સ્વામી હારું થયું, સ્વામી હામા મળ્યા. ભગત વળ્યા પાછા, મહારાજ દંડવડ કરી મહારાજની કે, મહારાજ લો આ 300 રૂપિયા. મહારાજ કે, ભગત અમે રસોઈ નહીં કરાવી આમાંથી, કડિયાના પગારને ચૂકવશું. મહારાજને કે, મહારાજ તમને પોહાય તો આમાંથી રસોઈ કરાવો, તમને પોહાય તો આમાંથી કડિયાને ચૂકવો, અને તમને પોહાય ને તો કૂવામાં નાખી દો. મારે એની અરે કાંઈ મતલબ નથી, મેં તો તમને આપ્યા, મારે તમને રીઝવાસ, બસ હવે તમને પોહાયને વાપરજો. અને ભગતે જ્યારે મોકળાશ મૂકી દીધી ત્યારે મહારાજ કહે, સંતોને બોલાવીને, સંતો કડિયાના પગારના રૂપિયા તો ગમે એનાથી વ્યવસ્થા થઈ જાય, આમાંથી સંતો માટે રસોઈ કરાવો, આપણે રસોઈ જ જમાડીએ. ભાઈ આવું જીવન છે ખાઈકલો, અને એ ગુણ પરંપરા આચાર્ય મારા પણ જોવા મળે. પરમ એ જ આમ કોપી ટુ કોપી ગુણ પકડી રાખે તેમ જ પકડે, જેવું શ્રીજી મહારાજ પકડ્યું, મૂકી દે તો તુરંત એમ કે, બસ તારું ધાર્યું થાય જા, તને ઠીક પડે એમ કરશે. પણ જીવને આ ન પડેલો, ભગવાન કે ભગવાનના આચાર્ય મહારાજ કે ભગવાનના સંત કહે ને ત્યારે આ પડવી, પોતાનું ધાર્યું મુકાય જવું, એવું આ દુનિયામાં કઈ કઠણ કામ નથી. ભગવાન તો અનેક ગણો આપવા બેઠા છે, આપણે ખાલી લેવાનું છે પણ લઈ નથી શકાતું. સુખદેવજી મહારાજ કે, પરીક્ષિત આખો ટોપલો ભરી દીધો છે, પેલી માળન બહુ રાજી થઈ છે અને પોતાને સ્થાને ગઈ છે. ત્યારબાદ રાધા કૃષ્ણ લગ્નની કથા સંભળાવે છે અને ત્યારબાદ સુખદેવજી મહારાજ બોલ્યા, પરીક્ષિત હવે કૃષ્ણની અવસ્થા 5 વર્ષની થઈ છે. ઉપનંદન નામના ગોપે બાબા નંદને કીધું છે, બાબા અહીંયા ભય બધા બહુ આવી કરે છે ગોકુળમાં, માટે આપણે ગોકુળનો ત્યાગ કરી અને અહીંયાથી વૃંદાવન જતા રહીએ. બાબા નંદને હા પડે છે. બાબા નંદ વૃંદાવન જવા માટે ઉપડ્યા છે. બધું સામાન વૃંદાવન ઉપાડી ગયા છે. લાલો હવે 5 વર્ષ પૂર્ણ કરી 6ઠા વર્ષમાં બેઠો છે, વ્રજપાલ બન્યો છે, વાછડાઓને ચરાવવા માટે જવા લાગ્યો છે. એક દાડો યમુનાના કિનારે વચ્છને ચરાવી રહ્યો છે, એ જ વખતે કંસનો મોકલેલો વત્સાસુર ત્યાં આવ્યો છે. વાછડાનું રૂપ ધારણ કર્યું, વાછડા વેળો વળી ગયો, એવો સરસ દેખાય, ઝગઝગારા માગે મારે રૃષ્ટ પુષ્ટ શરીર. પેલા બધા મિત્રો કે છે કે લાલા આ વાછડા જેવો કે વાછડો નથી, કેટલો સરસ છે આમ. બીજા ન ઓળખી ગયા પણ લાલો ઓળખી ગયો. લાલો કે એને હું ઓળખું જ કોણ છે, મોકો ગોતી રહ્યો છે, જો મેળ પડી જાય લાલાને સિંગડી મારીને પૂરો કરી દઉં, પણ લાલાને મારવા જાય તે પહેલા સુખદેવજી મહારાજથી પ્રેષિત લાલાએ સ્લાંગ મારી સીધો જ્યાં વત્સાસુર ઉભેલો છે વાછડાના સ્વરૂપમાં એની પાછળ જઈ એના પાછલા 2 પગ પકડ્યા, ગોળ ગોળ ફેરવી અને ધરતી પર પછાડ્યો છે. પછાડતાની સાથે જ વત્સાસુરનું પ્રાણ પંખી ડૂબી ગયું છે. મરવાની તો આટલી જ વાર છે, પરંતુ તેમ છતાં જીવાત્મા ભગવાન હામી શિંગડા ભરાવા કો, આટલી જ વાર છે. હું ભગવાનને માનતો જ નથી, એમ તો જમના દૂતો ને માનીશ, ભગવાનને ન માનતો. મરવાની વાત નિશ્ચિત છે, પણ જીવાત્માને નથી સમજાતો. પંખી તણો જેમ ભરાય મેળો પાઈ, તણો જેમ ભરાય મેળો પંખી, તણો જેમ ભરાય મેળો પંખી, તણો સંધ્યા સમય તમામ પક્ષીઓ ભેળા થાય છે, પણ પછી ઉડી ઉડી પોતાના માળામાં જતા રહે છે. જુદા જુદા તે પછી ઉડી જાય, એવો જ મેળો જનનો જણાય. જેમ ભેળા થયેલા પંખીઓ પોતપોતાના સ્થાનમાં જતા રહે છે, એમ કર્મ સંબંધ અનુસાર જ્યાં જેનો કર્મ સંબંધ હોય ત્યાં જન્મને ધારણ કરે છે. સંબંધ પૂરો થાય ત્યારે પાછા પોતપોતાના સ્થાને જતા રહે છે. એમ તેમ છતાંય નવાઈની વાત તો એ છે, જીવાત્મા એમ માને છે આ બધું મારું છે, મારું છે, મારું છે, પણ આ જગત કોઈનું થયું નથી ને કોઈનું થવાનું નથી. માયા કહે હું નિત્ય નવી અને કેની ન પૂર્વાશ, મરી ગયા જોરી ઘણો ને ઘણા ગયા નિરાશ. કોઈની થઈ નથી ને થવાની નથી, મારું મારું કરીને કેટલાક વયા ગયા ને કેટલાક વયા જશે. માટે ડાયો પુરુષ તો એ જ કહેવાય, પોતાના કલ્યાણનું કાર્ય તત્કાળ સાધી લે. ગ્રંથકારે અદભુત વાત આગળ બતાવી, શુભ
ભજે હોય કાજ સાધે કરાનું શુભ જે કાલે કરાનું શુભ જે હોય કાજ કાલે કરાનું શુભ જે
જીવન કર્મ સંબંધ અનુસાર પ્રાપ્ત થયું છે એનો નિર્ધાર નથી. ડાય પુરુષ સત્કાળ કાર્ય કરે કાલે કર્યાનું શુભ જેહ કાજ તે તો ત્વરાથી કરવું જ આ છે. કાલના વાયદે ન રહો, કાલે ભજન કરીશ એ વાયદે ન રહો, કાલે ધર્મનું કાર્ય સાધી લઈશ એ વાયદે ન રહો, બસ તત્કાળ કાર્ય કરવાનો આરંભ કરો. આ દેહ કેરો નહીં નિર્ધાર, ન થાય પૂરા મનના વિચાર. આ દેહનો નિર્ધાર નથી કેટલા દાડા ટકશે. ઓરિયન્ટ પંખો લો ને પંખો, એ તમને ગેરંટી આપશે, 2 વર્ષની ગેરંટી. આ પંખાને કાંઈ ન થાય, પંખાને 2 વર્ષની ગેરંટી મળી, પણ ખરીદનારો એનો પવન 2 વર્ષ ખાવાનો છે કે નહીં એની કોઈ ગેરંટી નથી. સમજાય છે? પંખો 2 વર્ષ ચાલશે, પરંતુ ખરીદનારો 2 વર્ષ ચાલવાનો છે કે નહીં એની કોઈ ખાતરી નથી. અનિત્ય દેહ છે, અનિત્ય જીવન છે, એમાંથી નિત્ય કાર્ય જે સાધી લે, આત્માનું શ્રેય જે સાધી લે, બસ એ ડાહ્યો પુરુષ કહેવાય. આત્માને માટે કંઈક કરી લે. જીવન કેટલું બધું અનિત્ય છે. 7-8 વર્ષ પહેલા પેપરમાં એક લેખ આવ્યો હતો જુનાગઢમાં, એક જણાને હાર્ટ એટેકનો હુમલો આવ્યો, તબડતોબ ડોક્ટરને બોલાવ્યા, ડોક્ટર તુરંત આવી ગયા, ઇન્જેક્શન ભર્યું 5000 વાળું અને પેલાને મારવા ગયા. અડધું ઇન્જેક્શન જે લાગ્યું તે ડોક્ટરને હુમલો આવ્યો, ઓલો હાજો થઈ ગયો, ડોક્ટર વૈયા ગયા. લો, આ દેહ કેરો નહીં નિર્ધાર, નથી નક્કી આ દેહ કેટલા દાડા રહેશે, ન થાય પૂરા મનના વિચારો, મનના સંકલ્પ કદી પૂરા થાય તેમ નથી. સંકલ્પો છોડ દો, બસ સંકલ્પો કો છોડ દો, એક ભગવાનને રીઝવવાનો સંકલ્પ રાખીને જોશે. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત વત્સાસુર મરાણો છે, વત્સાસુર મરાતાની સાથે કંજ વધારે ભયભીત બન્યો છે. ભયભીત બનેલા કંસે બકાસુરને મોકલ્યો છે, તું જા અને જલ્દી મારો દુશ્મન ગોકુલની આજુબાજુમાં જ ક્યાંક છે, હજી મળ્યો નથી કૃષ્ણ, ખબર નથી આ દેવકીનો આઠમો, આજુબાજુમાં જ ક્યાંક લાગે છે, પૂરો કરજા. કંસે મોકલેલો બકાસુર ગોકુળની અંદર આવ્યો છે, બગલાનો રૂપ ધારણ કર્યો છે, પરમાત્માને મારવાનો પૂરો પ્રયાસ કર્યો છે. પણ સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, જે જગ્યાએ પ્રભુ વત્સને ચરાવી રહ્યા છે ત્યાં આવ્યો છે, લાંબી મોટી ચાંચ છે, પ્રભુને મારવા માટે જ્યાં નીચે આવ્યો અને ચાંચ મારવા ગયો છે, પરમાત્મા શ્લાંગ મારી બકાચુરની ચાંચના 2 પાસિયા પકડીને જે માર્યો આંચકો, બકાચુરને ઉભેનું ઉભો ચીરી નાખ્યો છે, બકાસુરનો પણ નાશ નો તરાણો છે.